સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પરીક્ષિત જીવ જ્યારે ભગવાનને મળવા માટે દાખલો કરે છે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જ્યારે તત્પર બને છે, ત્યારે ત્યારે માયા જરૂર વચ્ચે માથા મારે છે. કોઈ જ્યારે નિર્ધાર કરે કે અમારે ભગવાનને પ્રાપ્ત કરવા જ છે, ત્યારે માયા જરૂર વિઘ્ન કરવા વચ્ચે અનેક વિધ રૂપ ધારણ કરીને આવીને ઊભી રહેશે. પરીક્ષિત, રુક્ષ્મણી જ્યારે નિર્ધાર કર્યો છે કે મારે પ્રગટ પરમાત્માને વરવું છે, ત્યારે વચ્ચે શિશુપાલ નીડ્યો છે. આપણે પણ ભગવાનને પામવા માટે જે દાડે દાખલો કરશું, તે દાડે જરૂર શિશુપાલ વચ્ચે આવીને ઊભો રહેશે. જેમ જેમ ભગવાન નિકટમાં આવતા જશે, જેમ જેમ ભગવાન નિકટમાં આવતા જશે, તેમ તેમ માયા વધારે ને વધારે વિફરતી જશે, વધારે ને વધારે વિફરતી જશે. પરંતુ પરમાત્માનો અનન્ય નિષ્ઠ જો ભક્ત હશે, તો આખીરે ભગવાનને મેળવીને જંપશે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, વ્યક્તિ કેટલો મહાન છે એના વિચાર ઉપરથી ખબર પડે છે. રૂકમી પોતે હલકટ છે તો એના વિચારો પણ હલકટ જ છે. પોતાની બેનને વરવા માટે દ્વારકાધીશને નક્કી કરવામાં આવ્યા હતા, એ દ્વારકાધીશને મૂકી દમઘોષના દીકરા શિશુપાલની સાથે સંબંધ નક્કી કર્યો છે. આઠવાના લગ્ન લઈ શિશુપાલ પાછો આવ્યો છે, રૂકમી પાછો પોતાની ઘેરે આવ્યો છે. આખા રજવાડાની અંદર રૂકમીના લગ્નની, રુક્ષ્મણીજીના લગ્નની યુદ્ધના ધોરણે તૈયારીઓ થવા માંડી છે. લગ્નાડો જયારે એક દિવસ રહ્યો, શુદ્ધમતીના મનમાં એમ થયું કે હજુ સુધી આપણે રુક્ષ્મણીજીને વાત કરી નથી, રુક્ષ્મણીજીને બોલાવીએ ને કહીએ આવતીકાલે તારા લગ્ન છે, તારે જે તૈયારી કરી હોય એ કરી લેજે. સિદ્ધમતી રુક્ષ્મણીજીને પોતાની પાસે બોલાવ્યા છે અને કહ્યું છે, દીકરી આવતીકાલે તારા લગ્ન છે. રુક્ષ્મણીજી બોલ્યા છે, પણ આટલા જલ્દી કોની સાથે? અને અત્યાર સુધી મને સમાચાર પણ ના આપ્યા. સિદ્ધમતી કહે છે, દીકરી એકદમ જલ્દીથી લગ્ન ગોઠવાઈ ગયા. આમ તો મને બે દાડાથી થતું હતું તને સમાચાર આપું, પણ એમાં ને એમાં વિચારમાં ને વિચારમાં બે દિવસ તો જતા રહ્યા, ખબર ન પડીને બે દિવસ જતા રહ્યા. દીકરી આવતીકાલે જ તારા લગ્ન છે, પણ કોની સાથે? દીકરી સાંભળ, તારા ને અમારા ભાગ્ય જોર કરતા હશે, જેને કારણે દમ ઘોષ જેવા અમને વિવાય મળ્યા છે અને શિશુપાલ જેવો તને વર મળ્યો છે. શિશુપાલની સાથે તારા લગ્ન નક્કી કરવામાં આવ્યા છે. અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, શિશુપાલનું નામ સાંભળતા રુક્ષ્મણીજી આંખોમાંથી આંસડાઓની ધારાઓ થઈ છે. રુક્ષ્મણીજી બોલ્યા છે, માં તારે આખી મને કસાયના હાથમાં જ જો આપતી હતી તો જે દાડે હું જન્મી તે દાડે મને કેમ ગળું દબાઈને મારી નો નહીં. તારો મારા પિતાનો આ જ વિચાર હતો, શા માટે ઉછેરી મને આટલી મોટી કરી? બોલતા રુક્ષ્મણી પોતાની મહેલે જતા રહ્યા છે. કથા ભક્તજને એક વાત બહુ સ્પષ્ટ બતાવશે, પોતાના સંતાનોનો સંબંધ સંસ્કારને જોઈને કરજો, સંપત્તિને જોઈને નહીં કરશો. સંસ્કારને જોરે જિંદગી જીવી શકાશે, સંપત્તિને જોરે જિંદગી જીવી નહીં શકાય. બરાબર યાદ રાખશો, લુખો રોટલો છાશકાન જિંદગી પૂરી કરાશે, પરંતુ સંસ્કાર વિહોણા પુરુષની સાથે જિંદગી પૂરી નહીં કરી શકાય. રાત્રિ પડે દારૂ પીને ઘેરે આવે, અનેકવિધ કુટેવો હોય, એની સાથે જિંદગી જીવવા કરતા બહેતર કાયમનું લાઈન કાયમનું ખાતા હશે, એની સાથે જિંદગી જીવવી સરળ પડશે. તમામ બેઠેલા તમામને અનુરોધ છે, કેવળ સંપત્તિ નહીં જોશો, સંપત્તિ કરતા સંસ્કાર જોજો. જે શાંતિ સંપત્તિ નહીં આપી શકે, શાંતિ સંસ્કારો આપી શકશે. આપણા મોટા મોટા ઋષિ મહર્ષિઓને જીવન તપાસો, અતિ મોજમાં હતા, આનંદમાં હતા, એની પાસે કઈ એવી સંપત્તિ હતી? અને તેમ છતાં એ મોજમાં હતા, અને મોજનું કારણ એક જ હતું, એમાં સંસ્કારો હતા. ગામડાની અંદર રહેતા વિચારા દાદાઓ બે ચોપડી ભણ્યા ન હોય તેમ છતાં મોજમાં જિંદગી પૂરી કરી દેતા, કારણ જીવનમાં સંસ્કારો હતા. હવે દીકરી અને દીકરાના લગ્નની અંદર પુત્ર જોવા જાય, આમને સામને જોઈ અને પછી સંબંધ થાય, યા તો પુત્ર નક્કી કરી નાખે ને પછી સંબંધ થાય, પૂર્વે એવું નહોતું. વડીલો નક્કી કરે અને સંબંધ થાય, અને વડીલો એ નક્કી કર્યા પછી આખી જિંદગી જીવે, આમને સામને કાળા મોઢા ન થાય. અને આજે હાથ વાર જોયું હોય અને તેમ છતાં પોતે જોયું હોવા છતાંય છ મહિના થાય છૂટાછેડા થાય, કારણ શું? કેવળ ચામડું જોવે, ચામડું, કેવળ ચામડું નહીં જોશો, કેવળ સંપત્તિ નહીં જોશો, સાથે સંસ્કાર જોશો. પેલા કેટલો દિવ્ય સંબંધ હતો, દીકરી હતો, દીકરાને તો જોવે પણ એની સાથે સાથે એના મા બાપના સંસ્કારો જોવે. આટલું નહીં, આનું મોસાળ ક્યાં છે? એનું મોસાળ કયું ગામમાં છે? કોણ છે મોસાળ? કઈ જ્ઞાતિમાં છે? કઈ અટકમાં છે? ત્યાં સુધી શેક નજર લંબાવતા અને પછી સંબંધ કરતા. જીવનમાં સંસ્કાર બહુ મહત્વના છે. આજે ભક્તજનો આપણે આમ સુધર્યા દેખાય છે, પણ વસ્ત્રોમાં જ વધારે સુધારો આવ્યો છે, સંસ્કારમાં નહીં. આપણા વડીલો બિચારા ગરીબ જરૂર હતા, કપડાને બબે ચાર ચાર થીંગડા મારતા હતા, બબે ચાર ચાર થીંગડા મારી મારી અને કપડા પહેરતા જરૂર હતા, પરંતુ એના જીવનમાં કોઈ થીંગડું મારેલું નહોતું, અણનામ જીવનો હતા. આજે વસ્ત્રો સરસ થયા, સંસ્કારો ખતમ થઈ ગયા. સંસ્કાર ને જોવે, કેવળ સંપત્તિ ન જોવે. આ સંપત્તિ અને સંસ્કાર બંને હોય તો કઈ ના નથી, પણ કેવળ સંપત્તિ ના આધારે જિંદગી નહીં જીવાય. આજે ધીમે ધીમે કરતા સંસ્કાર સાફ થઈ ગયા છે. ક્યારેક ક્યારેક હરિભક્ત જયારે વાત કરે આપણા મનમાં બહુ દુઃખ થાય કે સ્વામી આજ અમારા સંતાનો અમારું કહ્યું કરતા નથી. વડીલોની ફરિયાદો સાથે અમે ના કહીએ ને તેમ છતાં અનેકવિધ વ્યસનો રાખે છે. થોડા સમય પહેલા અમારે અમદાવાદ પારાયણ હતી, શ્રીમદ સત્સંગજીઓની પારાયણ હતી. એક હરિભગત કે સ્વામી તમે વ્યસનની વાતો કરો છો તો આટલી બધી કેમ વ્યસનની વાતો કરો છો? મેં કીધું એક એક યુવક આજે વ્યસનની અંદર ડૂબી ગયો છે, બીડી તમાકુ માવો ગુટકાએ તો હદ કરી છે, માટે મારે વારંવાર વ્યસનની વચ્ચે લાવવું પડે છે, પરમાત્માના ચરિત્રોની વચ્ચે વચ્ચે વ્યસનને મુક્ત કરવા માટે કંઈક કહેવું પડે છે. મને કે સ્વામી યુવાનોમાં બહુ વ્યસન છે. મને તો એવું દેખાય છે 90% યુવાનો વ્યસન છે. અને ત્યારે હરિભગતે મને જે કીધું એને કે સ્વામી તમારી દ્રષ્ટિ તો યુવાનમાં જ હશે, કારણ કે તમારે નિત્ય પુરુષનો સંગ હોય, યોગ હોય. આ દુઃખની સાથે કહેવું પડે છે, હવે એમ નથી લાગતો કે આ દેશ બચી શકશે. આ દેશની જનેતા એવી આજ યુવતીઓની અંદર પણ ગુટકા આદિ સ્વામી ઘર કરી ગયા. મને તો હા ન પડી. મેં કીધું ભગત તમે ખોટું કહો, કારણ કે અમે જે દાડે સાધુ થયેલા તે દાડે આજ જેવો કળિયુગ નહોતો. આજા વર્ષ નથી થયા, આજે 12 વર્ષ થયા, પણ 12 વર્ષ પહેલા મેં નહોતું કોઈ દાડો જોયું. મને કહે છે સ્વામી જ્યારથી હીરા આવ્યા, હીરામાં જ્યારથી બહેન દીકરીઓ આવી, પણ ત્યારથી જે પલટો ખાધો છે આજ અમારા કાળજા હળગી જાય છે, હું કહું છું નથી કહી શકતા. ત્યારે મને બહુ દુઃખ થયા, મનમાં એમ થયા આહા, જેના ઉપર આખો કમાન્ડ છે, બાળકોના સંસ્કારનો કમાન્ડ મા ઉપર છે. બરાબર યાદ રાખશે, બાપ ઉપર નહીં. બાપ તો બિચારો ક્યાંય આઠા મારતો હોય, સવારમાં નીકળી જાય, સાંજે ઘેરે આવે. અત્યારનું વાતાવરણ કેવું, યંત્રવત જીવન છે. અમારે મુંબઈ કથા હતી, એક છોકરો નાનો 7-8 વર્ષનો દોડતો દોડતા આવ્યો, મને કે સ્વામી જય સ્વામિનારાયણ. બાજુમાં ઉતારો કથા, મેં કીધું જય સ્વામિનારાયણ, તારા ફાધર ને તારા પપ્પાને મોકલજે કથા. મને કે સ્વામી પપ્પા આવે પેલા તું ઊંઘી ગયો હોઉં, સુઈ ગયો હોઉં. મેં સવાર ના કહેજે, તો કે હું સૂતો છો, પપ્પા ફેક્ટરીએ જતા રહ્યા હોય. તમે બાપ બિચારો ક્યારે સંસ્કાર આપે? પણ એ બાળક મારા મનમાં એમ થયું આના આના પિતા આ સૂતો હોય ત્યારે વહી ગયા હોય, અને આ ઊંઘી જાય પછી તો એ ઘેરે આવે તો પછી આને રૂડા સંસ્કાર આવ્યા ક્યાંથી? સંતોને જોતા દોડતા દોડતા આવી અને જય સ્વામિનારાયણ કર્યાનું કારણ શું? મેં પૂછ્યું તો પછી તને ખબર કેમ પડી દોડતો આવીને જય સ્વામિનારાયણ કેમ કર્યા? ત્યારે કહે છે, કાયે મારી મમ્મી મને પાસે બેસાડી વચનામૃત વંચાવે છે. એટલે રૂડા સંસ્કાર આવ્યા. બાળકના સંસ્કારનો આધાર મહોદંશે પિતા કરતા માનો અધિક છે. એટલે સાહિત્યકાર ન કીધું, એક જણે એને એક ભાઈને પૂછ્યું, તમારો દીકરો કેવડો થયો? કે તો કે અવડો થયો. પણ અવડો આમ કયો તો બરાબર છે, આમ કેમ કયો છો? તો કે મેં એને ઊભો જોયો જ નથી, એનું સૂતો જોઈ જ્યારે હોય ત્યારે. આમાં બાપ સંસ્કાર શું આપે? બાળકના સંસ્કારનો આધાર માં છે. જેની માં ની અંદર સંસ્કાર નહીં, એ બાળકની અંદર કદી જિંદગીમાં સંસ્કાર ના આવે. જે દેશનું માતૃત્વ ખલાસ થઈ ગયું એ દેશનું પતન થઈ ગયું. આજે કથા જયારે પૂરી થાય ને ત્યારે અમે દક્ષિણ આમ કંઈક માગશું, કંઈક આપશું, તમને એમ થશે મારો દાખલો સફળ થયો. સંસ્કારને આધારે જિંદગી પાર પાડી શકાશે, સંપત્તિને આધારે નહીં. શુકદેવજી મહારાજ કે પરીક્ષિત, રુક્ષ્મણીજીને જયારે ખબર પડે છે કે મારો સંબંધ શિશુપાલની સાથે થયો છે, દહા પુકાઈને રડી પડ્યા છે. રડતા રુક્ષ્મણીજી પોતાના મહેલે ગયા છે. આ બાજુ શુદ્ધમતીના મનમાં સંશય થયો કે રખે ને આવતીકાલે જાન આવે અને રુક્ષ્મણીજી રિસાયન લગ્નને માંડવે ન આવે તો અમારું નાક કપાય. પોતેના કુળદેવ સુદેવજીને બોલાવ્યા છે, કીધું સુદેવ તમે એક કામ કરો, રુક્ષ્મણીજીને મહેલે જાઓ, રુક્ષ્મણીજીને મનાવો, આવતીકાલે લગ્નને માંડવે જો તમે એને લાવી દેશો ને તો તમને હું 5 ગામ ઇનામ માંગીશ. સુદેવજી રુક્ષ્મણીજીને મનાવવા માટે મહેલ બાજુ જવા ઉપડ્યા છે. આ બાજુ રુક્ષ્મણીજી પોતાને મહેલે આવ્યા છે. પરીક્ષિત, મહેલની અંદર કમરાની અંદર જૈન પોતે બારણું બંધ કર્યું છે. માં ભવાનીને આગળ આજ રુક્ષ્મણીજી રેડે પડ્યા છે. હે માં, મારું પ્રારબ્ધ હું આવું લખાયું જન્મી હતી, જ્યારથી મેં નારદજીના મુખ થકી સાંભળ્યું છે કે વર્યા જેવા તો એક દ્વારકેશ છે અને આજ મારા ભાગમાં શિશુપાલ નોતરણ. રુક્ષ્મણીજી બહુ મૂંઝાયા છે, હવે શું કરવું? લગ્ન આડા 7-8 દિવસ હોત તો હું દ્વારકાધીશ ને તેડાવી લેત, પણ હવે તો લગ્ન આડો 1 દિવસ રહ્યો. મને એમ થયું છે, નારદજી એમ કહેતા હતા, દ્વારકાધીશ તો પરમેશ્વર છે, પરબ્રહ્મ છે, લાવ એકાદ પત્ર લખો, મારા પત્ર ને સાંભળશે. આ વિચાર કરીને રુક્ષ્મણીજી હાથમાં કલમ લીધી છે, બીજા હાથમાં પત્ર લીધો છે. આંખોમાંથી આંસુડા ધારાઓ થઈ રહી છે. રુક્ષ્મણીજી પત્ર લખવાની શરૂઆત કરી. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિષ્ટ કર્ણ વિવેર હર તોંગ તાપમ રૂપમ દશામ દશિમતામખિલાર્થ લાભમ તત્યશ્ચુતા વિચિત ચિત્તમ પત્ર પમ્મે. અદભુત પત્રની અંદર એક શ્લોક રુક્ષ્મણીજી લખ્યો છે. હે ત્રિભુવન સુંદર પ્રભુ, હે પરમેશ્વર, તમે જલ્દી જલ્દી મને વરવા માટે કુંદનપુરની અંદર આવો, હું તમને વરવા માટે નિર્લજ બની છું, માટે જલ્દી મારા પર કૃપા દ્રષ્ટિ કરો. રુક્ષ્મણીજી લખ્યું તો ખરું, પણ લખ્યા પછી આર્ય નારી છે ભાઈ, ભારત દેશની અંદર જન્મેલ ભીષ્મક પિતામહની આ દીકરી છે, ભીષ્મકની આ દીકરી છે. તુરંત મનમાં વિચાર કર્યો કે પેલો શ્લોક મેં લખ્યો તો ખરો, પણ મારા શબ્દમાં ભૂલ થઈ ગઈ. મેં એવું લખ્યું છે કે હું તમને વરવા માટે નિર્લજ બની છું, અને કદાચ દ્વારકાધીશ મનોમાં એવો વિચાર કરશે કે આવી નિર્લજ નારીને વરીને હું શું કરું એમ, અને કદાચ એ બાના નીચે ન આવે તો. રુક્ષ્મણજી પેલા શ્લોકને સુધારીને બીજો શ્લોક લખ્યો છે. હે દ્વારકેશ, મેં નિર્લજ શબ્દ લખ્યો છે એનો મતલબ એમ નહીં સમજશો, મને લાજ નથી. હે દ્વારકેશ, કા ત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપમ विद्या वयो द्रविण धाम वीरात्म तुल्यम धीरापतिन कुलवती नवरुणत्ति कन्या काले नुसिंह नरलोक मनोभिराम। हे द्वारकाधीश, मने लाज तो बहु छे, परंतु तमारा उच्च गुण जोईने तमने वरवा माटेने लाजनो त्याग कर्यो छे। तमारी उच्च कुल, शील, रूप, सदाचार, वीरता आदि अनेक विध गुणों ने जोई अने कई नारी एवी होय आपने वरवा माटे तैयार न थाय, आपना श्रेष्ठ गुण जोई अने मैं आपने वरवानो संकल्प कर्यो छे। बीजो श्लोक लखो, कहे छे आ नंद नंदन छे, कोई एम के वसुदेव नंदन, हजी मारा कुल नो कोई निर्धार नथी, અને તેમ ઉચ્ચ કુળની વાત કેમ કરી એમ માનીને કદાચ ન આવે તો મેં કહ્યું છે તમારું શીલ જેનો તમને વરવા તૈયાર થઈ છું, કદાચ દ્વારકાધીશ એમ કહેશે તો કે મારા ચરિત્રને જોઈને તો બ્રહ્મા જેવાને સંશય થઈ ગયો છે, તો પછી તમે મારા શીલની શું વાતો કરો છો, એમ કહીને કદાચ અટકી જાય તો મેં લખ્યું છે તમારા રૂપને જોઈને વરવા તૈયાર થઈ છું। દ્વારકાધીશ એમ કહે છે તો કે તમે મારા રૂપની વાત કરો છો, પણ રાધાની માયા તો મને એવું કીધું હતું, કાળો કાળો તું કેવો, અડદ ભેગો ભેળ્યો હોય તો ભળી જાય, ગોત્યો ન જડે, આવી તો મને ઉપમા આપી હતી, તો પછી મારા રૂપના ક્યાં તમે વખાણ કરો છો, એમ કહીને કદાચ છટકી જાય તો મેં એવું લખ્યું છે સદાચારી તમારું જીવન જોઈ અને હું તમને વરવા તૈયાર થઈ છું। પણ દ્વારકાધીશ એમ કહે છે મારું નામ જ બાળપણથી માખણ ચોર પીડ્યું છે, મને ગોકુળ વાસી વૃંદાવન વાસી ચોર સિવાય બીજા શબ્દથી બોલાવતા નહીં હતા, આમ મારા સદાચાર ક્યાં રહ્યો, આમ કઈ કદાચ દ્વારકાધીશ છટકી જાય તો મેં એવું લખ્યું છે તમારી વીરતા જેને હું વરવા તૈયાર થઈ છું, પણ મેં બબ્બે વાર તો રણનો ત્યાગ કર્યો છે, યુદ્ધના મેદાનનો ત્યાગ કરીને ભાગ્યો છું, માટે તો મારું નામ રણછોડ પીડ્યું છે, આમ કઈ કદાચ દ્વારકાધીશ છટકી જાય તો બીજા શ્લોક ને સુધારતા રુક્ષ્મણીજી ત્રીજો શ્લોક લખ્યો છે। હે દ્વારકેશ, તન્મે ભવાન ખલુ વૃત્તપતિ રંગ જાયા માત્મર્પિતશ્ચ ભવતોત્ર વિભો વિધેહી। હે દ્વારકાધીશ, આપની અંદર ગુણ હોય યા તો ન હોય એની સાથે મને કોઈ મતલબ નથી, પણ જ્યારથી મને નારદજી કીધું છે કે વર્યા જેવા તો એક દ્વારકેશ છે, ત્યારથી મેં મનોમય ગાંઠ વાળી લીધી છે કે વરું તો દ્વારકાધીશ ને વરું, મેં તો જીભ કરડીને મરી જવા એવી ગાંઠ વાળે છે, અને આર્ય નારી ભારત દેશની નારી એક વાર મનથી પણ કોઈ પુરુષને વરી જાય તો પછી કદી પણ પરપુરુષને વરવાનો સંકલ્પ પણ ન કરી શકે, અને જો પરપુરુષને વરવાનો સંકલ્પ કરે તો પાતિવ્રત્ય ધર્મનો ભંગ થાય, માટે હે દ્વારકેશ મારો આ પાતિવ્રત્ય ધર્મ એને સંભાળવા માટે એનું રક્ષણ કરવા માટે પણ આ વહેલા વહેલા જલ્દીથી કુંદન પુરાવો। ત્રીજો શ્લોક લખ્યા પડી પછી વળી રુક્ષ્મણીજી વિચાર થયો, કદાચ દ્વારકાધીશ એમ કહેશે મને પ્રાપ્ત કરવો કોઈ સરળ બાબત નથી, જન્મો જન્મ સુધી જયારે સાધના કરે, અનેક જન્મ સંસદિષ્ટ થતો યાતિ પરામગતિ, અનેક જન્મ સુધી જયારે દાખલો કરે ત્યારે મને પામી શકે, આમ કઈ કદાચ ન વરવા આવે તો, મારા પૂર્ણ ખૂટતા હોય ન વરવા આવે તો। ત્રીજા શ્લોક ઉપર રુક્ષ્મણીજી ચોથો શ્લોક લખ્યો, એ દ્વારકેશ કદાચ મારા માનો પૂર્ણ તૂટતા હોય, પૂર્વના મારા પૂર્ણ ઓછા હોય, તો હું તમને એટલી જ વિનંતી કરું છું, પૂર્તે દત નિયમા વ્રત દેવ વિપ્ર ગુરુ વચનાદિ વિરલમ ભગવાન પરેશ। હે ગુરુદેવ, હે ભગવંત, હું તમને એટલી જ વિનંતી કરું છું કે કદાચ મારા પૂર્વના પુણ્ય જો તૂટતા હોય, મેં પૂર્વે જે કાંઈ વ્રત કર્યા, દાન કર્યા, ગુરુજનોની સેવા કરી, જે કાંઈ કર્યું, અને તેમ છતાં મારા પુણ્ય તૂટતા હોય, તો હું એમ નથી કહેતી તમારે ત્યાં આવીને મારે રાણી બનું, હું તમારી દાસી બનીશ અને તમારા દાસની દાસી બનીશ, અને મારા ખૂટતા પુણ્ય હું પૂર્ણ કરીશ, પણ ભલા થઈને તમે મારા હાથનું પાણી સ્વીકારો। ચાર શ્લોક લખ્યા પછી વળી રુક્ષ્મણીને વિચાર થયો કે ભગવાન એમ કદાચ કહે રુક્ષ્મણી તમે તો રાજ મહેલ ની અંદર હોવ તો હું તમને મહેલમાં લેવા ક્યાં આવું। પાંચમા શ્લોકમાં લખ્યું છે, હે કૃપાળુ, અમારા કુળની રીતિ છે કે નવોઢા નારીના જયારે લગ્ન થાય ને ત્યારે એને માં ભવાનીના દર્શન કરવા માટે ગામની બહાર લઈ જવામાં આવે છે અને મને ત્યાં લઈ જવામાં આવશે. અને મને ત્યાં જ્યારે લઈ જાય એ વખતે તમે આવો, પધારો અને મારું અપહરણ કરી મને ઉપાડી જાઓ. આમ પાંચમો શ્લોક લખ્યો છે. પણ પાંચમો શ્લોક લખ્યા પછી વળી રુક્ષ્મણી જે વિચાર થયો, મેં અપહરણ શબ્દ જે લખ્યો ને બરાબર ન લખાવ. દ્વારકાધીશ એમ કહે છે, હજી મારું પહેલું લગ્ન અપહરણની તમે વાતો કરો છો, મારી ક્રેડિટ જ ખરાબ થઈ જાય. મારું 16108 કરવાની છે, આપે કોણ પછી મને? આમ વિચાર કરીને કદાચ દ્વારકાધીશ ન આવે. તો પાંચમા શ્લોક ઉપર છઠ્ઠો શ્લોક લખ્યો છે, દ્વારકેશ આમાં અપહરણની તો વાત જ નથી, હું તો મનોમય તમને વરેલી છું, તમારી છું, તમારે લઈ જવાની છે. પર નારીને ઉપાડી જેવી એનું નામ અપહરણ કહેવામાં આવે છે. પર નારીને એની ઈચ્છા વિરુદ્ધ એને જે લઈ જવી એને અપહરણ કહેવામાં આવે છે. હું તો તમારી જ છું, તમારે મને લઈ જવાની છે, માટે આપ પધારો. આમ છ શ્લોક લખ્યા પછી વળી રુક્ષ્મણીને વિચાર થયો કે આ બધું મેં લખ્યું તેમ છતાં દ્વારકાધીશ નહીં આવે. તો અંતે સાતમો શ્લોક લખ્યો છે, હે દ્વારકાધીશ, આપ આવો તોય ભલે, ના આવો તોય ભલે, આપ તો સર્વેશ્વર છો, અમારી જેવા તો અબળા આપની આગળ અનેક હોય, અમારા બધાની વચ્ચે આપ એક છો. તમને અંતે એટલું કહું છું, આપ ન પધારો તો ભલે, પધારો તો ભલે, પરંતુ મારા અંતરની જે ઉર્મી છે તમારી આગળ ઠાલવું છું. પછી આપને આવવું હોય, આપને યોગ્ય લાગે પધારજો, અયોગ્ય લાગે નહીં પધારજો, પણ મારો ઠેરાવ આવો છે. અદભુત ઠેરાવ રુક્ષ્મણીજી લખ્યો છે. હે દ્વારકેશ, યસ્યાંગ્રી પંકજ રજસ્નપનમ મહાંતો વાંચંત્યુ મા પતિરિવાત્મ તમોપહત્ય યર્યંબુજાક્ષ ન લભેવ ભવેત પ્રસાદમ જહ્ય મા સુન વ્રત કુશાંસત જન્મ વિહિષાત. હે દ્વારકાધીશ, મેં એવો ઠેરાવ કર્યો છે, પધારો તો ભલે, ન પધારો તો કાંઈ નહીં, પણ મેં નક્કી કર્યું છે કે વરું તો દ્વારકાધીશને જ વરું, એક જન્મે વરું તોય ભલે, કરોડ જન્મ લીધા પછી વરું તોય ભલે, પણ વરું તો તમને જ વરીશ. હવે આપને આવવું હોય તો આવજો, ના આવો તો આપની મરજી, બાકી મારી જે હૃદયની ઉર્મી હતી મેં તમારી આગળ રજૂ કરી છે. પણ ભક્તો, આટલી જયારે તૈયારી હોય ને ત્યારે પરમાત્મા એ ભક્તને આધીન બને છે. આધીન આપણે તો માનતા માન્યા પછી જ રાહ જોતા હોય ક્યારે સફળ થાય. હાજે માનતા માને દુકાન હેરખી આલેમ તો 500 રૂપિયા થાળ કરીશ, અને હવારમાં ગલો તપાસવા માંડે લો કેટલા વધ્યા ગલામાં. માથા મૂકવાની જયારે પરમાત્માની સામે તૈયારી હોય ત્યારે પ્રભુ એ ભક્તનો હાથ સ્વીકારે. એક એક ઇતિહાસ તમે તપાસો. દક્ષના યજ્ઞમાં જયારે સતી બળી મુવાન પછી હિમાલયને ત્યાં જન્મને ધારણ કર્યો પાર્વતી બિન્યા, નારદજીને કીધેલું તમારે વરવા જેવા એક શંભુ છે એ કેમ મળે? નારદજી કીધેલું તમે સાધના કરો તપ કરો ને તો મળે. અને તપ કરવા જયારે બેઠા ને ત્યારે સપ્ત ઋષિઓ એની પરીક્ષા લેવા માટે આવ્યા છે. પાર્વતીજીને કીધું છે કે તમે આટલું ઘોર તપ શા માટે કરો છો? પૃથ્વીમાં ખાડો કરી ગળા સુધી આ શરીરને પૃથ્વીમાં દાટી દઈ, કાલી મસ્તક બહાર રહ્યું અને ઘોર સાધના કરે, આટલી જોરદાર સાધના શા માટે કરો છો? પાર્વતીજી કીધું છે કે મારે શંકરને વરવું છે, માટે સાધના કરું છું. સપ્ત ઋષિઓ બોલ્યા છે, પાર્વતી આ બધા સંકલ્પ પડતા મૂકો, એ તમને વરનાર નથી, એ તો પાગલ થઈ ગયો છે. આખા શરીરે ભભૂતિ લગાડે, શમશાનમાં પડ્યા રે, એ ક્યાંથી તમને વરવા હોય? એના કરતા મારી વાત માનો, તમે જો કહેતા હો બ્રહ્માની સાથે લગ્ન કરી દઈએ, તમે કહો તો વિષ્ણુની સાથે લગ્ન કરીએ, બાકી તમે આખી જિંદગી એની પાછળ સાધના કરશો તોય પણ તમને એ મળનાર નથી. અને સપ્ત ઋષિ જયારે ના પાડે છે ત્યારે પાર્વતીજી બોલ્યા છે, સપ્ત ઋષિઓ તમે કાન ખોલીને સાંભળી લો, તમે મને એમ કહો છો આખી જિંદગી તમે બરબાદ કરી નાખશો તોય તમને શંકર નહીં મળે. તમે તો એક જન્મની વાત કરો છો, પણ મારો ઠેરાવ તો કેટલો જોરદાર, તમે સાંભળો. અને જે પાર્વતીજી બોલ્યા છે એને તુલસીદાસે નોંધ લીધી છે. હે સપ્ત ઋષિઓ,
જય નય મય કોટી લગી રગડ હમારી, મારું શંભો ન તો રહો હું કુમારી જન્મ લગી રગડ હમારી બારું શંભો ન તો રહો હું કુમારી જન્મ પતિ
કરોડ કરોડ જન્મ લેવા પડશે તો લઈશ, પણ વરીશ તો શંભુ ને વરીશ. અને ત્યારે સપ્ત ઋષિ સાબાશે કે સાબાશ સાબાશ પાર્વતીજી તમને સાબાશ, અમારા તમને આશીર્વાદ છે, તમને વહેલા વહેલા શંભુ મળશે, વહેલા વહેલા શંકર મળશે. મરવાની એની તૈયારીઓ હોય, માથા આપવાની જેની તૈયારીઓ હોય એને ભગવાન વરે છે. હવે એટલી બધી તૈયારીઓ ન રાખીએ તો કઈ નહીં, પણ માવા આપી દેવાની તૈયારી તો રાખી, માથા વલે એમ ન મળ્યા, બીડી આપી દેવાની તૈયારી હશે ને તોય ભગવાન મળશે. એટલું તો કરીએ. શબદેવજી મહારાજ કે પરીક્ષિત સાત શ્લોક લખી અને રુક્ષ્મણી જ્યાં પોતાની સાઈન કરવા ગયા, આ બાજુ સુદેવજીએ બારણું ખટખટાયું છે, આંખો આંસુ એકદમ ઓછી. રુક્ષ્મણજી હાથનો પેલો કાગળને પોતાના હાથમાં લઈ લીધો અને બારણાને ખોલ્યું છે. સુદેવજી અંદર પ્રવેશ કર્યો. રુક્ષ્મણજી વંદના કરી, પધારો ગુરુદેવ પધારો. સુદેવજીએ પ્રશ્ન કર્યો, દીકરી આજ તને કઈ મૂંઝવણમાં હોય એમ લાગે છે. ના ગુરુદેવ, ખાસ એવું કોઈ કારણ નથી, પણ મહર્ષિ તો અંતરની વાતને પામે, અંતરને વાંચનાર હતા. અને ભક્તજનો, જ્યાં સુધી વ્યક્તિના અંતરને વાંચી ન શકાય ત્યાં સુધી કદી એની સાથે હેત ન બાંધી શકાય. વ્યક્તિના અંતરને વાંચતા શીખવું. સુદેવ જેવા વિપરા છે. રુક્ષ્મણીજીને કીધું, બેટા તું હા કે યા તો ના કે, પણ મારું હૃદય એમ કે છે કે તું કઈ દુઃખમાં છે, કઈ વેદનામાં છે, બતાય શું દુઃખ છે તને, શું તકલીફ છે, જે હોય એ કહે. અને સાંભળ દીકરી, તારા મનમાં કદાચ એમ હશે, હું મારા હૃદયની વાત આ સુદેવજીને આગળ કરીશ અને સુદેવજી મારા દુઃખમાં વધારો કરશે તો દીકરી હું તારો કુળ ગોર છું, તારો બાપ થાવ બનશે, તો તારા દુઃખનો ભાગીદાર બનીશ, પણ તારા દુઃખમાં ઉમેરો કરનાર નહીં બનું. માટે સત્ય કહે, શું તને તકલીફ છે. એ જ વખતે રુક્ષ્મણજી પેલો પત્ર સુદેવજીના હાથમાં આપ્યો. સુદેવજી પત્ર ખોલ્યો, એક શ્લોક, બે શ્લોક, ત્રણ શ્લોક, સાત શ્લોક જ્યાં વાંચ્યા તો સુદેવજીની આંખોમાંથી પણ આંસુડાની ધારા ઉતરી. સુદેવજી બોલ્યા, દીકરી